બાપચંદજી છાજે છે અને આના ઉપર ગુરુદેવસિંહના પ્રવચનો પણ થયા છે. એ રેકોર્ડેડ નથી પણ પુસ્તક રૂપે છે અને એનું નામ શું છે? સત્તા સ્વરૂપ ઉપર પૂજ્ય ગુરુદેવસિંહના પ્રવચનો છે. વર્ષો પહેલા થયેલો મુક્તિનો માર્ગ એ કરીને એમાં છે. એમાં સૌથી પહેલું મંગલાચરણ છે એ ટોટલમલજીનો છે. મંગલમય મંગલકરણ વિતરાગ વિજ્ઞાન નમો તે જેથી થયા અરંતર. હવે એક વાત સરસ લે છે, શરૂઆત ક્યાંથી કરે? આ આત્માને સુખ પ્રિય છે. આ આત્માને કહીને શું કહેવું છે? કોઈ પણ આત્માને, દરેક પોતે તો છે એટલે દરેક કોઈ પણ આત્માને, આ આત્માને, કારણ કે જડને તો કોઈ સુખ દુઃખનો કોઈ પ્રશ્ન જ નથી. તો આ આત્માને સુખ પ્રિય છે અને સુખ અનેક પ્રકારનું હોય છે. અને એક ખ્યાતી છે, તમને પૈસામાં સુખ લાગે, અમને હેલ્ધી શરીર હોય એમાં લાગે, કોઈને કુટુંબ પરિવારમાં લાગે, કોઈને ખાટું ભાવે, કોઈને ગળ્યું ભાવે, એમાં તો વાંધો નથી ને. સુખ તો અનેક પ્રકારનું હોય છે. આ મોટામાં મોટો ભૂલ ભ્રમ જે કંઈક હોય છે, અમને આમાં લાગે, તમને લાગે એટલે હોવું એવો કોઈ જરૂરી નથી. સુખ એક, જેમ કે મને પિત્તળમાં સોનું લાગે તો મારા માટે એ કેવું થઈ જાય? સોનું થઈ જાય. કાચના કટકામાં મને હીરો લાગે, મને લાગે એનો અર્થ શું પડે? મને લાગે છે એવું જો સાચું હોત તો જગતમાં કોઈ અજ્ઞાની જ ન હોત. તો જેમ સોનાની એક નિશ્ચિત વ્યાખ્યા, ઓળખવાની એક નિશ્ચિત વ્યાખ્યા છે, એવી જ રીતે સુખને પણ એક નિશ્ચિતપણું છે. શું છે સુખનું નિશ્ચિતપણું? અનાકુળતા નિરાકુળતા. અને એનો અર્થ શું? અનાકુળતા નિરાકુળતાનો અર્થ શું? કે જેનો ક્યારે પણ ભોગવટો આકુરતા નહીં આપે, થાક નહીં લાવે, બોજો નહીં લાવે, કંટાળો નહીં લાવે. બારમાં કોઈ પણ ઇન્દ્રિય વિષય લેશો તો અંતે શું લાગવાનું? એનો થાક, કંટાળો, બોજો, જે કઈ, તો એક મોટામાં મોટું લક્ષણ છે. અનાક, એટલા માટે 47 શક્તિમાં લીધી, અનાકુળતા લક્ષણ સુખ શક્તિ. તો આ આત્માને સુખ પ્રિય છે. હવે કે તો એ સુખ ખરેખર ક્યારે થશે? કે સર્વ કર્મોના નાશથી પ્રાપ્ત થાય છે. સર્વ કર્મ એટલે કેટલા લેશો? 8-8 લેતું કે 4-4 લેશો? હરિયન ભગવાન ને પૂર્ણ સુખ નથી. પહેલું તો અધ્યાત્મ શાસ્ત્ર માં હંમેશા કર્મ આવે એટલે ભાવ કર્મ પહેલી શરૂઆત નથી. કર્ણાની યોગ ની શૈલી જતી છે, એમાં દ્રવ્ય કર્મ થી હોય, પણ જ્યાં અધ્યાત્મ શાસ્ત્ર હોય એમાં સૌથી પહેલું કર્મ કહેતા ભાવ કર્મ, અશુદ્ધ ભાવ કર્મ, પછી નિમિત્ત રૂપે તમે લ્યો. અને ખરેખર 4 અગાતી કર્મનો તો જીવના પરિણામ સાથે સંબંધ જ નથી. અને સુખ અને દુઃખ એ તો જીવના પરિણામ છે. અને તેથી કોઈ એમ કે ના, સિદ્ધ ભગવાનને અનંત અવ્યા બાદ કીધું છે. તો ભાઈ એ કીધું એટલે કઈ હરિયન ભગવાનમાં સુખની કોઈ હિંતા છે એવું નથી. એટલા માટે તો એ આમાં આવે છે પ્રવચન સારમાં, અરંત ભગવાનનું સર્વોત્ક સુખ છે, નથી માનતો અભવી છે એવું કીધું. એ એક ઓલું વૈજ્ઞાનિક કર્મના નિમિત્તે એક શબ્દ આપ્યો છે. બાકી એમ ન સમજવું કે એમનાથી એમને કાંઈક અરિયનને હિંતા છે, સિદ્ધને કાંઈક અધિકતા છે. તો અહીંયા સુખ સર્વ કર્મ એટલે અહીંયા ભાવ કર્મના અભાવથી થશે, જેને બીજી ભાષામાં કહીએ નિત્યાત્વ પ્રમાર્થ સહયોગ અથવા બધા ઔદયિક ભાવો એનો નાશ થઈ થાય છે. પણ ખોટા જોરથી પ્રગટ થતું નથી. ખોટા જોરથી એટલે પોતે પોતે માની રીતે મનથી માની લે એટલે એને સુખ છે એવું નથી. ખોટા જોરથી પોતે અથવા પરાણે કોઈ એ બધું એનાથી એ નથી. હવે તો ફરીથી સુખ, સુખ માટે બીજો શબ્દ શું લીધો?
સર્વકર્મનો નાશ. અને સર્વકર્મનો નાશ જો શબ્દ શું હોય તો ચારિત્રથી થાય છે. 12મે ને 13મે જે થઈ ગયું એનાથી યથાખ્યાત ચારિત્ર, જ્યાં અંકુર એક નથી મો તણો રહે છે, એ તો સુખ, સુખની સાથે કર્મોનો અભાવ અને એનો ક્યારે ચારિત્ર, કેમ ચારિત્ર લીધું, શ્રદ્ધાને લીધું. અરે ભાઈ ચારિત્ર પેલા એ શ્રદ્ધા તો નિયમ થી, અને આ બે મળીને મો, અને મો દુઃખ નું કારણ મુસરે. આખે જ કર્મમાં મુખ્ય દુઃખ ના કારણ કોણ છે, મો છે, અને મો માં બે ચારિત્ર અને શ્રદ્ધા. તો જ્યાં ચારિત્ર માં પૂર્ણતા થઈ હોય તો શ્રદ્ધા તો એ પેલા હોય જ. નિયમ છે, એવો નિયમ છે. કેવી રીતે નિયમ છે? અરે બાર મે યથાખ્યાત ચારિત્ર, કારણ કે અગિયાર મે છે પણ એ પડે છે એટલે એ અપેક્ષા છે. અને જો બાર મે જે પહોંચતો હશે એ જીવ કેવો હશે, નિયમ શિક્ષાય તમને દ્રષ્ટિએ. કારણ કે ક્ષપક શ્રેણી માઇંડા વગર ને નહીં પહોંચે, અને ક્ષપક શ્રેણી એટલે શું, નિયમથી સાહિત સમ્યક હોવું જ જોઈએ. તો એ રીતે અહીંયા, તો એ રીતે અહીંયા ચારિત્રથી થાય, અને તે ચારિત્ર હવે જો દર્શન અને શ્રદ્ધા ને જ્ઞાન બે લેશે, અને તે ચારિત્ર છે તે પ્રથમ અતિ ચાર રહી સમ્યક થતા શ્રદ્ધા, અને પછી જ્ઞાન તથા ચારે અનુયોગ દ્વારા મોક્ષ માર્ગ માં પ્રયોજન ભૂત રકમ નું સંશય વિપર્ય અને અનવ્યવસાય આદિ રહી યથાર્થ જ્ઞાન તથા યથાર્થ ચારિત્ર. આવી ગયું લિંક. તો પેલું કોણ લઈ લીધું, સમ્યક શ્રદ્ધા અને જ્ઞાન, એનાથી શું થાય ચારિત્ર, અને પૂર્ણ ચારિત્ર થી શું થવાનું છે, સર્વ કર્મો નો નાશ, અને કર્મ નો નાશ થશે તો શું થઈ ગયું, પરિપૂર્ણ સુખ હશે. તો અતિચાર રહી શબ્દ શું વાંચો, અતિચાર ને અનાચાર, અનાચાર તો હોય જ નહીં. અતિચાર એટલે લાગેલા વ્રતાદિમાં દોષ છે, એમાં ઓલો વ્રતનો ટોટલી ભંગ નથી, પણ એમાં કોઈ કોઈ એમાં દોષ લાગે એ પણ વગરનું. અને ચારે અનુયોગ દ્વારા મોક્ષ માર્ગમાં ફરીથી પ્રયોજનભૂત રકમ શેમાં છે, શેમાં છે, દ્રવ્યાનુયોગમાં છે ને, ચારે અનુયોગમાં એમાં આવે, કર્ણાનુયોગમાં તો હું પ્રયોજનભૂત આવે, એમાં શું આવે પ્રયોજન, એમાં તો 148 પ્રકૃતિનો ભૂગોળ આવે, એમાં એમાં શું. હવે આને કથાનુયોગમાં તો બધાને વાર્તા આવે, એમાં એમાં શું પ્રયોજનભૂત, તો શેમાં હોય ખાલી તને કાઢતા નથી આવતું, બાકી ચારે અનુયોગમાં બધામાં વિતરાકતા ભરેલી. કારણ કે ચારે અનુયોગ ના કેનારા પૂર્ણ વિતરાગ હતા, ચારે અનુયોગ શેમાંથી આવી, દિવ્ય ધ્વનિ માંથી, ઓમકાર ધ્વનિ માંથી, તો એ પૂર્ણ વિતરાગી હતા, તો એની વાણીમાં બધામાં શું હશે, વિતરાગતા. તો એ અને એનું કેવું જ્ઞાન માટે, જ્ઞાન ના ત્રણ દોષ સંશય વિપર્ય અને અન્ય વજા રહી યથાર્થ જ્ઞાન થતા યથાર્થ થાય છે, અને ત્યારે આળસ મદ આદિ સમસ્ત દોષ દૂર થાય. આળસ મદ નહીં હોય, અરે આ અપ્રમદ દશા થાય એમાં 28 મૂળગુણ ના વિકલ્પ પણ છૂટીને હવે આગળ વધે. તો એ આપણે જેવા આળસ નહીં, 8-10 કલાક સુવે નહીં, અહીંયા કઈ એ બધી દૂર થાય છે. હવે કે છે આ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન માટે શું છે, શાસ્ત્ર નો શ્રવણ સાંભળવાનો, પછી એવું નથી કે હું ભૂલી ગયો મન બીજી વાર કયો, આ બધી હોવી, પાત્રતા હોવી જોઈએ. કારણ આપણને તો વાંધો નથી, ટેપ છે બીજી વાર મૂકી દેશે, હું એક જગતમાં સારા ઉપયોગની એટલી સ્થિરતા એકાગ્રતા કેમ નથી, અને જ્યાં રુચિ રસ પડશે ત્યાં ઉપયોગની સ્વયં સ્થિરતા એકાગ્રતા થયા વગર બજેટ નું આવવાનું હોય, જો કે બહુ એટલું નથી, પણ પેલા બજેટ આવવાનું હોય તો ક્યાં બેસી ગયા હોય નહીં, અને કોઈને કીધું તો ડિસ્ટર્બ કરતા નહીં, કેમ ભાઈ આટલું બધું પુણ્યના યોગે મળનાર માટે તું આટલું બધું કરે છે, તો તને તારા આત્મહિત માટે પુરુષાર્થી મળે એનું કાંઈ જ નહીં. તો એ શ્રવણ પછી ધારણા અને એના ઉપર જો આ ક્રમે હોય છે, યાદ જ રાખ્યું નથી તો વિચારણા શું કરશે, ખાધું નથી તો ઓગાળશું શું, આ ક્રમેશર હોવું જોઈએ. ઘણા અમારે તો કેવું જોઈએ છે,
સેવું થી જેવું ખાલી મહાપુરુષને મારું છે એટલું યાદ નહીં રાખવું, સહેલું ને આ બધું સાંભળવું પછી ધારી રાખવું પછી વિચારણા કરવી ને એના કરતા ઓલું એ સારું ને સમય ને કરતું કર પણ પૂછતા કરજે ખાલી વાતો નહીં કરતો. એમણે એટલા સમજોઈ ન આવડે તો રુચિ ના એટલા આખો ઉપાડ કેવો કર્યો એમણે તો તું કરને કોને ના પાડે. બહાર માં બધું જ કહ્યું તો દસ પેઢી ના નામ બધા આવડે ને અહીંયા કે અમને યાદ નથી રહેતું તો શું દેખાડે શોપસમ ની ઓછો નથી એ કઈ તરત વાળે છે એના ઉપર. તો એ વિચારણા પછી આમના પરંપરામાં જીનવાણીમાં આચાર્ય બધું શું કીધું એને અનુરૂપ વિચારણા કરજે. એમને કે એમણે કહેજે એમાંથી હું કઈક નવું કાઢે ખબર નહી હું હું શબ્દ ઈશ્વરને સૂચવે અભિમાન નહીં એટલે હું એ કશું જ એવું ન લેવું ને. અરે તારા અસ્તિત્વમાં તો નિશ્ચિતપણે હું પણ સ્થાપ છે પણ જે ખરેખર તારો ભાવ નથી તારું સ્વરૂપ નથી એક તો અધૂરું જ્ઞાન છે અને વિપરીત જ્ઞાન છે અને છતાં એમાં હું પણ હું મેઘ શું પડશે. અધૂરા અને વિપરીત જ્ઞાનની શું કિંમત છે કે જેથી મેં હું વિચાર્યું ને મેં કાઢ્યું ને શું કાઢ્યું. એક વિચારવા જેવું ગુરુદર્શી ઘણી વાર કહેતા કુંદકુંદ આચાર્ય દેવ પણ જીનો કહે એવો શબ્દ વાપરે સર્વજ્ઞ જ્ઞાન વિશે સદા ઉપયોગ જે મરણ આયુષ્ય એ જીન દેવે કહ્યું. અરે આચાર્યદેવ આપ કહો તો પણ અમારા માટે તો કેવડી સમાન જ છે. આપ સત્ય મહાવૃતના ધારક છો ભાષા સમિતિ છે અને વચન ગુપ્તિ છે ત્રણેય રિલેટેડ છે ને ત્રણેયમાં ભાષા રિલેટેડ છે. આપના વચન એટલે જાણે સાક્ષાત કેવળીના ગણધરના વચનો અને છતાં આપ એનો ઉદેશ્ય ક્યારે આવ્યો મેં આવો વિચાર ખાયડો છે મેં આવો તર્ક ખાયડો એક જીવનમાં બહુ વિચારવા જેવું છે. અનુભવ જ્ઞાનની તો વાત નથી. ખરેખર તત્વ અભ્યાસમાં જ્ઞાન વધે તો માન વધવું જોઈએ કે ઉલટાની નમ્રતા કોમળતા વધે. જો જ્ઞાન વધે અને માન વધતું હોય તો સમજવું એ જ્ઞાન જ નથી બે વિરોધાભાસ. ક્ષોભસમ જ્ઞાની અનુભવીની તો પ્રશ્ન જ નથી એમને. આપણા જીવનમાં પણ ક્ષોભસમ તત્વ સમજાતું હોય તો ઉલટાનું શું થવું જોઈએ એમના પ્રત્યેની ઉપકારની ભાવના વધવી જોઈએ અભિમાન ને વધવું જોઈએ. તો અહીંયા એનાથી આગળ અને છેલ્લે અનુપ્રેક્ષા પૂર્વક અભ્યાસ કરે. કોઈનામાં પ્રશ્ન પૂછીએ પણ લીધું છે પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં. અહીંયા અનુપ્રેક્ષા પૂર્વક અનુપ્રેક્ષા એટલે ચિંતનમાં લઈને એક વાર વાંચી લીધું એટલે એમ નહીં ચિંતનમાં એ લેવાનું. અરે સ્વાધ્યાય તો મુનિ દશામાં પણ જરૂરી. તો આપણા જીવનમાં તો પ્રશ્ન જ નથી અમારે ક્યાં. ઘણા તમે હવે બધા કે બહુ વાંચ્યું ને સાંભળ્યું ને હવે શું કરવું છે પ્રેક્ટિકલ ખબર નહીં. પ્રેક્ટિકલ હજી થિયરી તો આવડી નથી ને ક્યાં ઘૂસી જવું છે પ્રેક્ટિકલ. અરે ખરેખર જ્ઞાનનું સમજણ તને ચારિત્રમાં લઈ આવશે. શ્રદ્ધાનું નહીં દ્રઢતા અને જ્ઞાનની સમજણ. પણ તને હજી પ્રશ્ન ઉઠે છે ને કે તારે હજી જ્ઞાનની સમજણ નથી ને શ્રદ્ધાની દ્રઢતા નથી કરવું જ ના પડે એ ત્યાં થઈ જ જાય એ તરફની પડતી સ્થિરતામાં ચાલી જ જાય. શ્રદ્ધાની દ્રઢતા થઈ અને જ્ઞાનની સાચી સમજણ થઈ એ ચારિત્રમાં જળી જશે. આ એના માટે જુદું નથી હોતું. જે ધ્યેય તત્વને સ્વીકારે છે એને ધ્યાન તત્વ પ્રગટ થઈએ. હજી ધ્યેય તત્વના શું કહેવાય ઠેકાણા નથી શ્રદ્ધામાં ને જ્ઞાનમાં તો તને ક્યાંથી થાય. બાકી ધ્યાન તો કરી દીધો છે આઠ ટકે રોગ અધ્યમ તો ચાલ્યા કરે. એમાં શું છે ધ્યાન શીખવું છે કે એનો વિષય શીખવો છે અને એનો વિષય માટે યથાર્થ શ્રદ્ધા અને જ્ઞાન જે એ થાય છે. તો એ અનુપ્રેક્ષાપૂર્વક અભ્યાસ. તેથી સર્વ કલ્યાણનું મૂળ કારણ એક આગમનો યથાર્થ અભ્યાસ. જો આ ખાસ આપણા માટે શા માટે લીધું અત્યારના પ્રત્યક્ષ તીર્થંકરો કે ગંધર્વો આચાર્યો મુનિવરોના વિરહ અભાવ છે જ્ઞાનીઓ મળવા મળશે. અહીંયા તો હજી અભ્યાસ કરો છો તને એવું પૂછવું પડે તો ત્યારે દેવ શાસ્ત્ર ગુરુ ત્રણ માં કોનો મુખ્ય આધાર? અને એટલા માટે આવા એક નિત્ય બોધની કે જીનવાણીનો અત્યારના આધાર માટે સર્વ કલ્યાણનું મૂળ કારણ. આ તો તમે ફળદ્રવ્ય કીધું, આ જીનવાણી કીધું, અમે તો એવું શીખાય આત્મા. અરે ભાઈ, પેલા નિમિત્તમાં તો વિવેક કર, હજી નિમિત્તના પણ હજી યથાર્થપણે સ્વીકાર નથી તો પછી ઉપાદાન સુધી તો પહોંચવાની એ વાત જ નથી. તો સર્વ કલ્યાણનું મૂળ કારણ પછી એક પછી શું શબ્દ લીધું? એક જ કારણ કોણ છે? આગમ. અને આગમ પણ જાણવું પડશે. આગમ એટલે શું? નિયમસારમાં સરસ વ્યવહાર છે. આપના મુખારવિંદ માંથી નીકળેલી સમસ્ત વસ્તુ વિસ્તારનું સ્થાપન કરવામાં સમર્થ એવી વચન હતી. કોની કહેલી છે? આપના મુખારવિંદ. અને પાછું કેવું છે? સમસ્ત વસ્તુ વિસ્તાર. કારણ કે આપતા એટલે કેવડીના મુખમાંથી, એટલે વિસ્તાર છે. સંકિતના આમાં હશે તો શું હશે? યથાર્થ પણ હશે, પણ વિસ્તાર ક્ષપ્સંજ્ઞા અનુસાર હશે. ફરક શું પડે છે? જ્યાં સાધક દશા થઈ મોક્ષ માર્ગ તો યથાર્થ પણ આવી જશે, પણ ક્ષપ્સંજ્ઞા અનુસાર એ વિસ્તાર આવશે. સમ્યકપણા સાથે સાચું આવશે અને ક્ષપ્સમ અનુસાર વિસ્તાર આવશે. તો એ અહીંયા કે એ હવે એ આગમ અને એનો પણ એમાં સમસ્ત વસ્તુ વિસ્તારનું સ્થાપન આવતું હોય બધા પ્રકાર. અને એનો પાછો શું શબ્દ વાપરે છે? યથાર્થ અભ્યાસ. 15 દી માતા બહુ વખાણ કરો છો, મેં તો વાંચી લીધું. એ નથી ગુરુદેશે ને હિન્દીમાં સરસ કહેતા. હિન્દીમાં શું કહે? વાંચીને ભૂલી દેવું, ભૂલી ગયા. એવું નથી, યથાર્થ અભ્યાસ. ત્યાં હવે કે છે આવું અહીંયા સુધી આપણને લઈ ગયા. ક્યાંથી લઈ ગયા? સુખ. સુખ ક્યાં થવાનું છે? કર્મનો અભાવ. એ ક્યાં થવાનું છે? ચારિત્ર. ચારિત્ર ક્યાં થવાનું છે? શ્રદ્ધા અને જ્ઞાનમાં થવાનું છે. અને જ્ઞાન માટે શ્રદ્ધા માટે શું કરે? આગમનો યથાર્થ અભ્યાસ. હવે એ તને ક્યારે અવસર મળે? શાસ્ત્ર અભ્યાસનો વધારે અવસર ક્યારે મળશે? 84 લાખની 4 ગતિ છે એમાં હવે ગણે. ત્યાં આ સંસાર વનમાં ભ્રમણ ક્યારથી છે? પહેલેથી છે, અનાદિથી છે. અનાદિથી છે ને? અરે થીનું આવે તો અનાદિ છે. અનાથી કરીને તો કઈક શરૂઆત જેવું દેખાડે. તો એ આ આ સંસાર વનમાં તો ક્યાં લાગે? સંસાર વન જેવું નથી લાગતું. સંસાર સાગર એને બધા શબ્દો તો બોલી લઈએ છીએ, પણ કઈ ભાવમાં ભાષણ જ નથી. તો એ ભ્રમણ પાછા શબ્દ શું આપ્યો? ભ્રમણ. ભ્રમણ જુદું છે, ચાલે છે, દોડે છે, ફરે છે, એ બધું જુદું છે. ભટકે છે, ભ્રમણ ભટકે છે, અથડાય છે, કૂટાય છે. એનો અર્થ ઓલાથી બે રસ્તામાં હોય તો આ જ અથડાય છે, ભટકે છે. જેનું નિશ્ચિત ગંતવ્ય સ્થાન નથી, ડેસ્ટિનેશન નથી, એના શું કહેવાય? ભ્રમે છે, ભટકે છે. અને જેનું નિશ્ચિત, અને બેની ચાલમાં ફરક હશે, જેનું નિશ્ચિત પહોંચ્યું હશે નિશ્ચિત રીતે જશે, ઓલું કઈ આડાવડું બધું થશે. તો સંસાર વનમાં આપણે શું કરીએ છીએ? વિહાર કરીએ છીએ, પીડા કરીએ છીએ, ભટકીએ છીએ. એ ભ્રમણ કરીએ કેટલી છે? 84 લાખ. અને એ અનાદિકાળ. બે લીધું. કેવી રીતે? ત્રણ શબ્દ રીતે આવ્યા. ક્યાં, કેવી રીતે અને શેના કારણે? કાળથી. તો ક્યાંથી? કાળથી, અનાદિ. પછી ક્યાં? સંસારવનમાં. અને કેવી રીતે? બ્રહ્મણ. ક્યાં શું કરીએ છીએ અને ક્યાંથી? તો એ છે. તેથી જીવોને શાસ્ત્ર અભ્યાસ થવાનો અવસર પામવો અત્યંત દુર્લભ છે. 84 લેવના ભ્રમણમાં એને એવી અસંગનીપણામાં ગયા ત્યાં તો કોઈ પ્રશ્ન જ નથી. એટલા માટે કહે છે કે આ આવો અવસર, અને એના પછી પણ સમય જ્ઞાનને શ્રદ્ધા કરવી તેનાથી જે આગળ શાસ્ત્ર અભ્યાસ થવાનો અવસર પામવો પણ શું છે અત્યંત દુર્લભ છે અને જેને મેળો છે એની કિંમત નથી લાગતી. અમારે તો હજી બીજા કામ ઘણા મોટા પડ્યા છે બધા કરવા. એક આપણે આપણે શું છે દરેકને શું હોય કોટા હોય કોટા આપણે વી આર વેરી મચ ફેમિલિયર વિથ ધ કોટા સિસ્ટમ. 24 કલાકમાં અમે 1 કલાક એનો કોટા આપી દઈએ મોર દેન એનફ છે બસ. બીજા બધા કામ તો કરવાના હોય તેની છે બીજા તો બહુ જ એસેન્શિયલ છે કરવા જઈએ. ખાવા માટે તો જોવે છે નહીં અને આરામ તો કરવો જ જોઈએ કે નહીં ઓફિસે તો જવું જ જોઈએ કે નહીં. જે કોઈ કાળની મર્યાદા કરે છે એને એની પૂરી રૂચિ જેને જેની રૂચિ લાગે એમાં કાળની મર્યાદા શું કામ હોય. કોઈ ક્ષેત્રની કેમ એટલી જ કન્ફાઇનમેન્ટ કેમ હોય એટલો એટલો જ ક્ષેત્ર કેમ હોય. જેને જેની રૂચિ એમાં ક્ષેત્ર કે કાળ એની કોઈ ગણતરી ન હોય. પૈસાની રૂચિ ક્યારથી છે અને 24 કલાકમાં કેટલા કલાક હોય તો જીવનમાં આ રીતે રૂચિ શું કહેવાય ને એને એક ભાવ સમજવા જેવો છે. આપણે આપણી જાતને બહુ કહેતા હોય અમને તો ઘણી રૂચિ છે ને અમે તો અહીંયા આવે નિવૃત્તિ થઈને રહ્યા છે અમારો દિવસ તો આમાં જ જાય. તે કોને ગેડું કોને કાળ ને ગેડો તે તો રૂચિ માટે કાળ ગણવાનો હોય. ઉપયોગ વારંવાર ક્યાં જાય છે સારો આ રૂચિને થોડું શું છે બેરોમીટર છે. રૂચિ વારંવાર એ જ ના એ જ વિષયોમાં જાય છે ક્યારેક એની ઉપેક્ષા વૃત્તિ કેમ ન થતી. તે અહીંયા અના સંસારવનમાં એક એક ભ્રમણ અને અનાથ તો શાસ્ત્ર અભ્યાસ થવાનો અવસર પામો. કારણ કે હવે કહે છે સંસારમાં ઘણો કાળ તો એકંદરી પર્યાયમાં જ પૂર્ણ થાય. અનાદિનું જે કહીએ નિગોદ અવસ્થા તો ઘણો અને એમાં પછી પાછી જો 30 પર્યાયમાં એ મેક્સિમમ કેટલા છે અધિકમાં અધિક નહીતર પછી નેક્સ્ટ તો ક્યાં છે પાછું એકેન્દ્રીમાં કે જ્યાં પાછો ઇતર નિગમમાં ક્યારે પાછો શું એટલે વધારે વધારે સંસારમાં ઘણો કાળ. હવે આપણને ગણાવે છે ભાગચંદજી કે સુખમાં દુર્લભ છે એમાં તો કે જો તું વિચાર કર તારો ઘણો કાળ છે માગ્યો એકેન્દ્રી પર્યાયમાં અને ત્યાં તો માત્ર કેટલું છે એક સ્પર્શન ઇન્દ્રિયનું પણ કિંચિત જ્ઞાન એની 8 પર્યાય 8 પર્યાયમાંથી નહીં પણ કિંચિત અને સાવ કહીએ તો શું કહેવાય અક્ષરના અનંતમાં ભાવ અને ત્યાં એ હોય છે એટલે જ્ઞા તો કોઈ પ્રશ્ન. હવે એનાથી આગળ વધ્યા ક્યાં આવ્યા બે ઇન્દ્રિય આદિથી અસંગની કઈ પર્યાયમાં આવ્યા 30 પર્યાયમાં આવ્યા. ઓલી એકેન્દ્રિય હતી એમાં પણ માની લો એ બે પ્રકાર છે એમાં પ્રત્યેક અને સ્થાવર એટલે પ્રત્યેક અને પાદર અને સૂક્ષ્મ અને એ રીતે પણ અને પ્રત્યેક અને સાધારણ પ્રત્યેક અને સાધારણ પાદર સૂક્ષ્મ અહીંયા સાધારણ માંથી શેમાં આવ્યા પ્રત્યેકમાં. હવે પ્રત્યેકમાંથી પણ શેમાં નીકળતો પેલા તો વિકલ્પ ત્રયમાં વિકલ્પ ત્રયમાંથી પણ હવે આગળ પચેન્દ્રિયમાં પણ આવ્યા તો શેમાં અસંગી. એક વિચાર આ એક એક સ્ટેપ પાર કરતા કરતા વધારે એમ જ જાય પેલા તો સાધારણ એકેન્દ્રિયમાં પછી પ્રત્યેકમાં પછી વિકલ્પ ત્રયમાં 2, 3, 4માં એનાથી આગળ વધ્યા તો પચેન્દ્રિયમાં પણ અસંગનીમાં. હવે ત્યાં જો કે છે વળી બે ઇન્દ્રિય આદિથી અસંગની પચેન્દ્રિય સુધી તો તેમને એટલે કોને લઈ જીવોને આપણે હતા તો એ વિચારવા જેવું છે એમને હવે આત્માને પામવાની નહીં શબ્દ શું વાપર્યો છે વિચાર કરવાની શક્તિ જ નથી એટલે એને વિચાર જ ન હોય ને એટલે રાગ નો હોય શુભા શુભા તમે કીધું વિચાર નથી તો નહીં ફરી કઈ મને સમજાણું નહીં. શબ્દ સિદ્ધ છે ને વિચાર કરવાની શક્તિ નથી વિચાર નથી એટલે ઈચ્છા નથી રાગ નથી શુભા વિચાર એટલે શું એક સામાન્ય રાગ અને વિચાર જુદી રીતે લેવો. વિચાર એટલે રાગ સહિતનું જ્ઞાન. ઓલામાં શું છે રાગ વિકલ્પ સુભાષમાં ખાલી એક ચારિત્રની વિપરીત અહીંયા વિચારમાં કેવું છે અને એટલા માટે કર વિચારતો પા જ્ઞાનનું કાર્ય છે, પણ સાથે કોણ ઉભો છે? રાગ. અને એ જ જ્ઞાનના કાર્યમાં, રાગ સહિત જ્ઞાનમાં એના વિષયની અધિકતા જો આવશે તો રાગનો છેડો છૂટી જશે. અને તે ક્યાં વિચારમાંથી સેવા પહોંચી જશે? નિર્વિકલ્પ. અને એટલા માટે રસપૂર્ણ ચિઠ્ઠીમાં એક શું સબ્જેક્ટ છે? હા, એ છે સ્વવિચાર દ્વારા નિર્વિકલ્પ, સ્વિકલ્પ થી નિર્વિકલ્પમાં. તો એ સ્વિકલ્પ એના વિચારણા છે. તો એ આવી વિચારણા પામવાની વાત તો દૂર રહી, પણ વિચારની શક્તિ પણ ક્યાં સુધી નથી? અસંગની સુધીમાં નથી. ભલે પચેન્દ્રી થઈ ગયો પણ અસંગ નથી. અને ઓલાને જે બધાને છે એને તો હોય જ, એને રાગદ્વેષ નહોતો તો હાર હતો તો બારને પહોંચી ગયો થઈ ગયો. પણ જે મનના નિમિત્તે હિતાહિત પૂર્વકની જે વિચારણા ચાલવી જોઈએ એ ચાલતી નથી. એને બાકી નિગોદમાં પણ એકલો અશુભ હોય કે શુભ હોય, એકલો એ ચક્ર છે, કસાય ચક્ર છે. શુભ અને અશુભ નથી, એને કોઈ દી બહાર નીકળવાનો યોગ જ નહીં. એટલે ત્યાં પણ ચાલે છે, પણ એ વિચાર નથી. એમાં મન પૂર્વક હિતાહિતનો, અને એટલા માટે બે બહુ મોટો ફરક પડે છે, પાંચ ઇન્દ્રિયના નિમિત્તે અને મનના નિમિત્તે. પાંચ ઇન્દ્રિયના નિમિત્તે શું થવાનું છે? ઉદગલ સંબંધીનું જ થવાનું. અને મનના નિમિત્તે રૂપી અરૂપી બેનું. અને એટલા માટે છેલ્લે અનુભવ પહેલા શું આવે? ઇન્દ્રિય પામે વિશ્રામ. પેલા ઇન્દ્રિય કેમ નો લીધું? અરે ઇન્દ્રિય તો પહેલા છૂટી જાય અને પછી મનનો સંબંધ રહે, અને પછી મનનો સંબંધ છૂટશે તો નિર્વિકલ્પ થશે. એની બદલે અહીંયા તો પાંચ ઇન્દ્રિયમાં એવા નહીં, મજા કરે અમારા આંખના તેજ એવા કે અમે તો બધું જ દેખાય, લાઈટ ન હોય તો અમે તો જોઈએ. અને કામ તો એવા સર્વા, બે મકાન છોડીને કોઈ વાત કરે તોય અમે તો રસોઈમાં આમ સુગંધ ઉપરથી થઈ જાય કે આ બરોબર થયું છે કે ન થયું, કે ભાઈ કોઈ એક્સપર્ટાઇઝ હોય કોઈ નહીં હોય ને. તો પછી અરે તને પૂતગલ સુધી લઈ જાય એ જ્ઞાનની અધિકતા કરવી છે કે અરૂપી ચૈતન્ય તત્વ સુધી લઈ જાય? તે અહીંયા કે ત્યાં સુધી તો નથી જ. હવે એમાંથી પણ ચાલો સંગીતમાં પહોંચી ગયા આપણે, તો નરક ગતિમાં શાસ્ત્ર અભ્યાસ થવાનો સંભવ જ નથી. કેમ નથી? અરે પેલા તો ત્રણ સુધી હજી સંબોધવા આવશે, પછી તો કોઈ આવશે જ નહીં. અને ત્યાં અવધિ જ્ઞાન હશે એ તો કોક ને કઈક પૂર્વ નું યાદ આવશે, બાકી તો એ અવધિ જ્ઞાન તો એકબીજા ઉતર લડવાનું પહેલા વિચારતું હતું. એટલે ત્યાં ફરીથી અહીંયા સુધી તો કીધું અવસર જ નથી, સંગની પણ નથી. હવે સંગની પણ થયું તો નરક ગતિ માં ગયો. પેલા બધું જે છે ને એ માત્ર ત્રીજા ગતિ માં લાગવું પડે, એક થી લઈને પચેન્દ્રી સુધી, સંગની સુધી, પાંચેય પ્રકાર બધા જે છે એ માત્ર એટલે ત્યાંથી લઈને એકેન્દ્રી થી માંડીને સંગની પચેન્દ્રી સુધીનું ટોટલી રેન્જ એ આખી ત્રિરેન્જમાં હશે, બીજામાં નહીં હોય. દેવમાં મનુષ્યમાં ને નારકીમાં ને એમાં તો બધા કેવા હશે? સંગની પચેન્દ્રી જોઈ છે. તો નરકમાં આવે કે ન્યા આવી ગયો, તો ત્યાં પણ શાસ્ત્ર સંભાળ. કોઈ જીવને પૂર્વ વાસના હોય તો, પૂર્વ વાસના એટલે સારા અર્થમાં પૂર્વના સંસ્કાર હોય, કોઈ શબ્દ વાપરો છે? ઘણા છે એમાંથી કોઈ ઉપર. કોઈ જીવને પૂર્વને એવા દળ સંસ્કાર હોય તો અંતરંગમાં કદાચિત એ શું થાય? વિચારણા થાય. એટલું નથી લખ્યું એટલે સમજી લેવું કે એ પૂર્વના સંસ્કાર હોય અતિદળ તો અંતરંગમાં કદાચિત શું થાય? વિચાર થાય, સમય દર્શન પણ પામી. હવે એનાથી આગળ દેવગતિમાં જે નિજ જાતિના દેવો છે તે તો જે વિષય સામગ્રી મળી છે તેમાં જ અત્યંત આસક્ત છે. હવે દેવમાં પણ પ્રકાર લીધા, એમાં જે ઉચ્ચ જાતિના એટલે જે ઇન્દ્ર હોય છે, સાધક આત્મા હોય, એ તો પામેલા હોય છે. બીજા કોઈ હોય છે અને આ ઉચ્ચ જાતિના એટલે કે અસુર કુમાર ના દેવો ને વ્યંકર જાતિના એ સિવાયના એવા, એમાં પણ દેવો કોઈ હોય એ વાણી સાંભળીને પામી શકાય. સાધક જીવો હોય તો કરે જ છે, પણ અન્ય જાતિના એટલે આ લોકોનું તો જીવન સેમાં જતું હોય. અસુર કુમાર ને વ્યંકર ના તો ખાસ કુતુહલતામાં જ જાય. એને પછી તત્વનું એવું બધું મુખ્યતા કરી લે. બાકી તો એ વાણી સાંભળવા પણ જતા હોય, બધા ચારે પ્રકારના દેવો હોય છે, પણ મુખ્યપણે કુતુહલતા કરતા હોય. અને જ્યોતિષીના દેવો એમાંથી એક બધા સામાન, બાકી નિજ જાતિના દેવો એ તો વિષય સામગ્રી મળી છે. અને આ નિજ જાતિના કરીને જે અહીંથી પાંચ ઇન્દ્રિયના વિષયોનો સંસ્કાર લઈને પૂર્ણતા અને થોડું બોલું તો ત્યાં એ સામગ્રી કેવું મળે? ઢગલા બંધ એટલે એમાં જ એકાકાર છે, બીજો વિચારે ન આવે. જે બોલું એ દ્રષ્ટાંત રૂપે આપણે એવું નથી, બ્રાહ્મણ હોય એને લાડવા મેળ્યા પછી હું ખાઈએ, અથવા તો આ ભેંસ એને કપાસિયા જો મળે તેવી પછી એમાં જ બીજું નવું વિચારે. એમ અહીંયા એક તો અહીંયા રસ લઈ ગયા છે અને ત્યાં તો જોઈએ એટલું મળે તે સામગ્રી એમાં જ અત્યંત આસક્ત છે. તેમને તો ધર્મ વાસના જ ઉત્પન્ન થતી નથી, વિચારવા જેવું છે. આ એક આના આપણને ચેતવણી રૂપે છે. શું ચેતવણી
રૂપે?
ક્યારે પણ એવા તો એકત્વ કરતો નહીં, તૃષ્ણા લોભ પાંચ નિર્ણય વિષયોમાં, નહીં તો બોલવું બહુ સહેલું છે. ન્યા જઈને એમાં જ એવો ટાઈમ હોય જશે કે ક્યાં સાગર ઉપરમાં આવી શકું છું. કમસે કમ પામી જાય તો બહુ ઉત્તમ છે, નથી પામો તો તત્વના સંસ્કાર એટલા દ્રઢતાપૂર્વક ના રાખજે કે જ્યાં પણ હવે શરમાં જાઓ તો ભટકું નહીં. જાગ્રત થતા પહેલો જ વિચાર આવે હું ક્યાં આવ્યો, તો દેવો બીજા હોય કે તમે ફૂલ ખેડા હતા એવું કર્યું એટલે ઓહો યાદ આવે, ચલો સમસરમાં જઈએ. પ્રકૃતિ મંદિરોના બધા આ એક ભાવના, કમસે કમ એવી દ્રઢતા તો જીવનમાં કે આ સિવાય બીજું છે ભાવ ભૂમિકા છે તે સંબંધી વિકલ્પો પણ એવો એકાકાર. અને એ માટે જે બેંકી એક સરસ વાક્ય, કોઈ પણ ઉદય પ્રસંગમાં એકાકાર, પ્રતિકૂળતામાં પણ એક હતો, કેટલા ખેદખીન થઈ જશો, ઘણી વાર માર્ગથી ચ્યુત થઈ જશો, અને અનુકૂળતામાં ફસાણ હતા તો પ્રશ્ન જ નથી. ધરમ ધરમ હું છે ખાઈ પીને એ તો પ્રકાર નથી. અહીંયા નીચ જાતિને એને તો આસક્ત, એમને તો ધર્મ વાસના, ફરીથી ધર્મની ભાવના. અહીંયા વાસના સામાન્યપણે પાંચ ઇન્દ્રિયના અશુભ ન લેવું, અહીંયા ભાવના એ ઉત્પન્ન થતી નથી. અને કોઈ ઉચ્ચ પદ વાળા કોઈ દેવો છે તેમને ધર્મ વાસના ઉત્પન્ન થાય. ઉચ્ચ એટલે જે આરાધક જીવો થયા છે ને અહીંથી સંસ્કાર લઈને, જે વૈમાનિષમાં સંસ્કાર લઈને ગયા હોય છે એમને ધર્મ વાસના શું, એમને તો જણાને કક્ષાય સમ્યક દર્શન એ ઉત્પન્ન થાય. હવે ત્યાંથી હવે ક્યાં આવ્યા? મનસપણામાં ચાર ગતિમાં પેલી તો ઓલું આવી ગયું, તિરિંચમાં નિગોદનો આવી ગયો, બે ઇન્દ્રિયથી લઈને વિકલ્પ એમાં અને અસંગને બધું એમાં આવી ગયું. પછી નારકી લીધી દેવ, હવે મનુષ્યપણા. હવે આ કોની વાત આવી? આપણી વાત અત્યારની વર્તમાનની. તે વિશેષપણે મનુષ્યાદિ પર્યાયોમાં ધર્મ સાધનની યોગ્યતાથી જ એવા પદ મળે છે. ફરીથી ક્યારે મળશે? મનુષ્યપણામાં જન્મા એટલે નહીં, પણ વિશેષપણે મનુષ્યાદિ પર્યાયોમાં પૂર્વના કોઈ સંસ્કારને એવા લઈને આવ્યા છે તો વિશેષપણે, નહીં થતો. અને એ રીતે વિચાર કરે તો અત્યારના જે નોન, ભલે અત્યારના મર્યાદિત, ભલે મહાવીર નૈરાશ્ય પર જેટલું નોન છે એમાં કેટલાના એવા પુણ્ય છે કે એવો યોગ મળે, યોગ મળે પછી એ યોગમાં પોતે કેટલો પુરુષાર્થ રૂચિ કરે એ જુદી વાત. પેલા તો કેટલાને યોગ મળે છે. અને આ રીતે સત્સંગની પણ એક દુર્લભતા છે. પછી પોતે કેટલું કાર્ય કરી પુરુષાર્થ આપે છે, પણ આવો યોગ મળવો. પુણ્ય અનેક પ્રકારના હોય છે, નામ કર્મમાં જોઈએ તો પુણ્યની પ્રકૃતિ બધાને થઈને પ્રાણોને આમ થઈને 100 જેટલી છે ને, અને આમ એટલી છે. પાપની બધી ઓલી છે, બધી આની જે છે એ અઘાતીની તો પાપની જ છે, પછી આની થોડી પણ ઘણી છે એવી પુણ્યની પ્રકૃતિ. તો એવામાં જસ કીર્તિનો ઉદય હોય, સુંદર સમચતુરસ સંસ્થાન હોય, એ પ્રકાર તો ઘણા પુણ્ય એવા બધા હોય છે. અવાજ શું ઓલું હોય, સુસુંદર અવાજ, સુહાય ગતિ હોય, આમ ચાલે મલપતિ, આમ એવા ઘણા પ્રકારના એમાં છે બધા
પણ આવો કે જે દેવ શાસ્ત્ર ગુરુ નો યોગ કે જે કઈક છૂટવામાં પોતે પુરુષાર્થ કરે તો નિમિત્ત થાય, ઓલા માત્ર અશુભ ના જ નિમિત્તો જેવા. તો એવા અહીંયા મનુષ્ય પર્યાયમાં પર્યાય ધર્મ સાધનની યોગ્યતાથી જ એવા પદ પામે છે. બહુ વિશેષપણે પુણ્ય લઈને આવ્યો હોય તો મનુષ્યાદિ લઈને થોડુંક એ પણ લઈ લીધું, તિર્યંચમાં પણ ભગવાનની વાણી સાંભળવા યા દેવ પર્યાયમાં પણ જાય છે, તે ધર્મ સાધનની યોગ્યતાથી એવા પદ પામે. હવે મનુષ્યપણામાં કે મનુષ્યપણો મેળવું, એમાં ઘણા જીવો તો લદ્ય પર્યાપ્તક છે, તેમનું તો આયુષ્ય જ એક શ્વાસના અઢારમાં ભાગ પૂરી પર્યાપ્તિ પૂરી ન થાય, એ પેલા આયુષ્ય અને એ ગણાય જાય. 48 ભવમાં પણ એ ત્યારે આપણને દુર્લભતા લાગવી જોઈએ. આપણા એ લોકોને ખબર બહુ કેવા પૂરા થઈ ગયા, હજી લબ્ધ પર્યાપ્ત એને કોઈ આવો યોગ જ ન મળે એ પેલા આયુષ્ય પૂરું થઈ જાય છે. અને તે જીવો તો પર્યાપ્તિની પૂર્ણતા જ કરતા નથી, છ પર્યાપ્તિ જે થાય એવી પૂર્ણતા જ હોય. હવે કદાચિત ચાલો પર્યાપ્તિ પૂરી મળી, વળી કદાચિત અલ્પ આયુ પામે તો એનાથી દુર્લભતા લઈ જાય. ચારેય ગતિની વાત નથી, એમાં મનુષ્યપણું મનુષ્યપણામાં પણ પર્યાપ્તિ પૂરી થાય એ પેલા આયુષ પૂરી થાય, હવે પૂરી થઈ તો અલ્પ આયુષ હોય કે ગર્ભ જેવા બાલ્ય અવસ્થામાં જ મરણ થઈ જાય. એમાં જવા છે ને જવા, એને બદલે જેવા કરી નાખવું, એ ગર્ભમાં જેવા બાલ્ય અવસ્થા. પછી નાના એવા 6-8 મહિના કે એવું પણ બધું લઈ લો કે એમાં કાંઈ એને સમજણ જ હજી ન હોય, એમાં આયુષ્ય શું છે પૂર્ણતા જ એ પોતે પૂરી થઈ જાય, બાલ્ય અવસ્થામાં જ મરણ થઈ જાય છે. ગુરુદેવસિંહ એ માટે સરસ કહેતા, કેવા આવા ભાવ આપણે કહી રહ્યા છો કે પર્યાપ્તિ પૂરી ન થાય ને આયુષ પૂરું થઈ જાય, અલ્પ વયમાં આયુષ પૂરું થઈ જાય મનુષ્યપણામાં, એવું કહ્યું હશે કેટલી વાર બેસાર વા તો અનંત વા. એક આખા માને નરક નું કરે મિનિમમ 10,000 વર્ષ, 10,000 વર્ષ નું અનંત વા, 10,000 વર્ષ ને એક સમય અનંત વા, બે સમય કલ્પના આવે ક્યાં સુધી. જીવે કોઈ દી પોતાના એ રીતે ભૂતકાળમાં વિચાર નથી કર્યો કે હું ક્યાં આવ્યો, વર્તમાનમાં અનુકૂળતાના રસે ભૂતકાળના દુઃખને ભૂલાવી દીધા અને તેથી ભવિષ્યને માટે કોઈ વિચારધારા સાચી નથી. વર્તમાનનો મોહ, ભૂતકાળના દુઃખનું વિસ્મરણ, ભવિષ્યને માટે કોઈ સાચી વિચારણા નથી. તે અહીંયા કહે છે કે બાલાવસ્થા મરણ થઈ જાય તથા હવે કદાચ મોટું આયુષ પામે તો શુદ્ર આદિ હલકા કુળોમાં ઉપજો થાય, જેને એવા જ પાપમાં આખું જીવન પૂરું થાય. અત્યારના થયો નથી પણ પેલાના જમાનાને કેવું બધું કામ કરવું પડતું, ઘરનું બધું ઈજ એમાં જીવન પૂરું થાય ને, કોઈ ઢોર મરી જાય તેના ચામડાનું કરવાનું પેલા. હવે તો બધું ઓછું થઈ ગયું, કેન્સર લગ્ન કી બધી લેવાનું બધું એવું જ કામ બધું કરતા ને. શુદ્ર આદિમાં કદાચ અહીંયા લાંબુ આયુષ, ઓલું અલ્પ મેળવે ને તો નહીં, હવે લાંબુ આયુષ મેળવું તો પણ એ શુદ્ર આદિ હલકા કુળમાં ઉપજવું હોય એમાં જીવન પૂરું થાય. હવે એનાથી આગળ જો ઉચ્ચ કુલ પામે તો જે એક મનુષ્યપણામાં પણ જેને કહે ને કેટલા બધા ગ્રેડિંગ અથવા જેને કહે ઓલા કિલ્લા પસાર કરાવેલા અભિમન્યુના શું હતા ગઢ, અહીંયા કેટલા ગઢ પસાર કરીને ઉચ્ચ કુલ પામે તો ઇન્દ્રિયોની પરિપૂર્ણતા અથવા શરીરની નિરોગતા પામે દુર્લભ. માનસિક રિટાયર્ડ હોય, માનસિક એવા રોગો હોય કંઈક આ તત્વનું એવું થાય ને એવા રોગોમાં હોય, ઘણા તો કેવા હોય બેબહાન અવસ્થામાં અનકોન્શિયસમાં બધા પીડા હોય ઘણા હોય, તો ઇન્દ્રિયની એક તો પરિપૂર્ણતા ન હોય, મગજનો હોય આંખનો ઓરનો હોય મંદ બુદ્ધિ હોય મૂંગા બેરા હોય બધા કઈક પ્રકાર બધા વિચિત્રતા હોય. એ વિચિત્રતા વિચારીએ તો આપણને તેમ થોડું કેટલા બધામાંથી માંડ માંડ શું કહેવાય મોની ગ્રીડમાંથી છૂટીને બહાર આવ્યો છે. આવા બધા કેટલા યોગોમાંથી આ બધું પણ હવે જ્યાં 5 ઇન્દ્રિય લાંબુ આયુષ નિરોગા મેળવું ત્યાં તો જાણે શું થઈ ગયું ઉલટાનું સાધનાના પંથે જવા કરતા તો અભિમાનના પંથે. આવા યોગમાં ઉલટાનું કરવા જેવું હતું હિતનું કાર્ય, અને એની બદલે ક્યાં ગયા તો એ ઇન્દ્રિયની પરિપૂર્ણતા શરીરની નિરોગતા પામીને વળી એનાથી ચાલ એ બધું મળી ગયું તો પણ ભલા ગામ આદિમાં એટલે કે ઉત્તમ દેશ આદિમાં ઉપજવું દુર્લભ છે. એટલે શું અનાર્ય જેવા દેશમાં કુમનુષ આદિ જે બધા એવામાં ઉત્પન્ન થયા જ્યાં આવું મળવું એ મુશ્કેલ છે. નહીં બધા લોકો બધા બહુ દયાળુ ન કેવી બધા કેમ ઓલા બિલાડી આદિ ને ફાળે ને એને બધા હ્યુમેનિટી વધારે હોય શું હ્યુમેનિટી એના કાપીને ખાઈ જાય ને કઈ આવે એને એને શું હ્યુમેનિટી. પેલા મેક મેક કાઉન નો નતો રોગ થતો ને મેક કાઉ થતો ત્યારે ખબર છે યુરોપમાં ને એમાં આઉટ ઓફ જેને કહેવાય છે ડાઉટ મિલિયન્સ ઓફ બધાને કહેવાનું મારે તમને એટલો ભાવ ન આવે કે અમે એ નોનવેજ છોડી દઈએ. આ એક ઘણી વાર વિચારવા જેવું આર્ય સંસ્કાર અને અનાર્ય છે. આમ બધા પાછા બ્યુટી વિધાઉટ ક્યુલિટી કરે પીટા પીટા કહું કે પેટા જીવનમાં અને આ રીતે આઉટ આઉટ ઓફ ફિયર ખબર નહીં શું છે આવું બીજું આવા પુણ્ય કરીને એવામાં ગયા બીજી અનુકૂળતા પણ અનાર્ય આદિમાં પણ શું આર્ય સંસ્કાર ગુરુદેવથી કહેતા એ આર્ય સંસ્કાર હતા કે પહેલાં જે આખું માંસ ભક્ષણ હતું એમાંથી વરસાદ વરસે છે અને વનસ્પતિ ઉગે છે અને ત્યાંથી એ કયું થાય છે ને પરિષણના દસ લક્ષણના એ આર્ય સંસ્કાર તે અહીંયા દેશાદિમાં ઉત્તમ ગામ આદિમાં. અને બીજું પણ જ્યાં સત્સંગ ન મળે જ્યાં દેવ શાસ્ત્ર ગુરુના યોગ ન મળે ગુરુદેવસિંહના એ પ્રવચનો તો બહુ જ સરસ છે. એ બાર ભાવનામાં એ ગામ છોડી દેજે કે જ્યાં તારા આત્મહિતને માટે યોગ ન મળે સાચા દેવ શાસ્ત્ર ગુરુ કે સત્સંગ મળે તો આમ આમ બધું ગુરુદેવ તો મહાપુરુષ એમને ક્યાં અમારી ખબર પડે અમારે અહીંયા બધું કેટલા વિશે શો થાય અહીંયા કાંઈ વેપાર ધંધો થાય ને આ ના થાય એની કરતા ત્યાં મળે તો થોડો વખત જઈ આવીએ થોડો વખત જઈ આવીએ પછી પાછા એટલે ભરોસો છે ત્યાં સુધી તારો આયુષ રહેવાનો અને ત્યાં રહીને તારા પરિણામમાં પલટો નહીં આવી જાય તેનો હું ભરોસો. અરે એમ કેમ નથી કે અહીંયા રહીને પણ હું મર્યાદામાં રહીને પણ મારી સાધનાને અનુરૂપ રહેવામાં રહી એવા યોગમાં એમ કેમ નથી મારી સાધનાને મર્યાદા બહાર નહીં કરી નથી એ વિચારણા નથી. કારણ કે હંમેશા શું માનીએ છીએ અનુકૂળ સામગ્રી એટલી સુખ નહીં કમ્ફર્ટ છે વી લાઈક ટુ હેવ ઇટ કમ્ફર્ટ છે ના કમ્ફર્ટ આકુરતાનું વેદન માનવું મને કમ્ફર્ટ છે ચાલો અહીંયા તો એવા ઉપજવું મુશ્કેલ છે. ત્યાં પણ ધર્મ વાસના થવી મહા દુર્લભ છે. ફરીથી ધર્મ ભાવના બહારમાં યોગ જ ન હોય એવો. અરે ન્યા તો એક બહુ ઘણી વાર વિચારા ત્યાં એક કોકને કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને નહીં મૂર્ખો છો જ્ઞાને એ જવાબ આવે એટલી વિચારણા પણ ન થઈ શકે ભલે આમ બીજી જાતના ક્ષોપસમ ઘણા હોય પણ આવી જાતનું કોઈ એક વિચારણા પણ થઈ ન શકે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે. એવાનો પણ સંગ છોડી દેજે એવો ધંધો છોડી દેજે કે નોન વેજ અમે તો અડતા નથી પણ તે કાવે છે તો રાખવા પડે કારણ કે બધા લાવે તે બોલું હોય ને અત્યારના તો મેટ્રો ના સ્ટોર હોય ને એમાં બધું જ રાખવું પડે કારણ કે એક જ જગ્યાએ એક બે ન રાખતે તો બીજે વયા જાય એટલે અમે કાંઈ અડતા નથી છોડી દેજે. એક બોજ જીવનમાં એક બોજ તારે આત્મહિતનું ટાર્ગેટ રાખ્યું છે કે અનુકૂળતાનું રાખ્યું આત્મા તો એના માટે સર્વસ્વ છોડવાની તૈયારી રાખજે. શ્રીમદજી તો કે સાતમી નરકની પ્રતિકૂળતા થશે પણ મને આ
કુસંગ મોહની જે જગતમાં એ મને સ્વીકારે ત્યાં અમે પામી શકશું. અહીંયા મોહની એ જગતમાં અથવા કુસંગ આદિમાં બોલે તો કે એના માટે મુલાકાતનો શું એક કહેતા આધાર એકલો જો તું ન રહી શકતો હો તો લગ્ન કરજે. આચાર્ય કોઈ જે આવી અનુમતિ ન કરે, બ્રહ્મચર્ય માન છે. પણ જો તું આ ઊંધા લાકડા શબ્દ બુદ્ધ બોલજો, ઊંધા લાકડા ઊંધા અભિપ્રાય કરાવી દેશે, ઓલો દોષ છે ચારિત્ર ને, આ મિથ્યાત્વનો શ્રદ્ધાનો દોષ છે, આટલું ક્યારે કહેતા હશે? તે અહીંયા નથી. તો એ હવે સાચા દેવ શાસ્ત્ર ગુરુનો સંબંધ મળવો એથી પણ મહા દુર્લભ છે. ધ હાયેસ્ટ ડિગ્રી કોણ? સાચા દેવ શાસ્ત્ર ગુરુનો સંબંધ મળવો, એમાં પણ પ્રત્યક્ષ જ્ઞાની આદિ મળે તો મહા સદભાગ્ય માન્યું. નથી તો નહીં થાય એવું નથી. અને ઘણા કહેતા હવે અમને તો થાય નહીં, કારણ કે પ્રત્યક્ષ તો અમે ગુરુજીનું નથી સાંભળ્યું, બેનસીનું નથી સાંભળ્યું. તું ચિંતા શું કામ કરે? પેલા એક વાર પુરુષાર્થ કરીને તું કહેજે. અરે અંદરમાં પુરુષાર્થ જાગશે તો પૂર્વના સંસ્કારો સાંભળેલા એ તને કામ કરી લેશે. અને એવું નથી કે સમ્યક દર્શનમાં નિયમિત રૂપે બે પ્રકાર છે, અધિગમ જ અને નિસર્ગ છે. સમય સારો એને સ્વયં બુદ્ધત્વ અથવા બોધિત બુદ્ધત્વ. તો તને એવું નથી કે અત્યારના તને પ્રત્યક્ષ જોશે, તારા સંસ્કાર લઈને આવ્યો તો કામ થઈ જશે. અને એ રીતે એક વિચારવું, નિમિત્તના વિયોગે તારું સમય દસ નથી અટકતો. ઉપાદાન જાગ્રત કરે તો એને અનુકૂળ ત્યાં મેળા વગર રહેશે નહીં, એટલે એનો કોઈથી ખેદ ન કરે. તો અહીંયા સાચા મળવા એથી પણ ત્યાં પણ હવે મળી ગયા પુનના યોગે અને ઉપયોગ ક્યાંય ભટકતો હોય, કલાક વાણી સાંભળી ન સાંભળી બહાર નીકળ્યા, આ છાપામાં હું આવ્યો છું, તો એવા જીવની વાત નથી. એમાં ત્યાં પણ પૂજા દાન શીલ સંયમ આદિ વ્યવહાર ધર્મની વાસના તો કદાચ ઉપજી પણ જાય, તો પરિણામ એને અનુરૂપ જે ગણા કરણ લબ્ધિના પરિણામ પહેલા એને ક્ષોભસમ લબ્ધિ વિશુદ્ધિ લબ્ધિ દેશના લબ્ધિ તને આવો યોગ મળી ગયો, પણ હજી તારા પરિણામમાં એને અનુરૂપ કોઈ ક્ષોભસમ મળી ગયો, વાણી પણ બહારમાં મળી પણ અંદરમાં પરિણામોની એ વિનાશ એટલે એવી પણ જો નથી તને તો એ પ્રાયોગ લબ્ધિ નથી, એ પ્રકાર નથી તો પણ કામ થવાનું. વિશુદ્ધિ લબ્ધિ એટલે ક્યાં કસાયની મંદતા, શુદ્ધતા એટલે કોઈ નહીં, પણ એને યોગ્ય એ કસાયની મંદતા અને પછી પ્રાયોગ એ પ્રકાર, તો એ બધો ઉપજી જાય. પરંતુ જેનાથી અનાદિ મિથ્યાત્વ રોગ મટે એવા નિમિત્તનું મળવું તો ઉત્તરોત્તર શું છે? મહા દુર્લભ છે. એનો થોડો વિસ્તાર છે પછી આગળ.
આપણા દિવસ કર્યું તો જીને